सज्जता नो संग लावे खेती मा रंग, कार्यक्रम नंबर 162, प्रसारण तारीख 25 मार्च 2010। ચૈત્ર મહિનામાં જ ધોમ ધકતા વૈશાખનો અનુભવ કરી રહેલા અમારા વહાલા ખેડૂત મિત્રોને આજે ફરી એકવાર નમસ્કાર.
એ ઉમા ભાભી, આહા શું તડકો પડે છે, એમ થાય છે કે ઝટ ઝાડના છાંયડે પહોંચી જવું.
એલા મહેશ ભાઈ, ઝાડવું હોય તો છાંયડે જઈએ, અને એ તો આપણે પગ ને મગજ છે ને એટલે બચાડો ઉભો પાક ક્યાં જાય. અરે એને તો બચારાને આ તાપ ઉભો ઉભો જ હુકવી નાખે છે.
ઉનાળુ પાકોને જો સમયસર અને પૂરતું પાણી ના પીએ તો એવું જ થાય.
હવે આ હું તમને આ માંડવી ની જ વાત કરું. DSC માંથી અને ડાક્ટર પરાશરાજીએ કીધેલું કે સિંગ માં જમીન પોચી રે, એનું ખાસ ધ્યાન રાખજો.
હા,
પણ આ નકરો અગ્નિ વરહે, ઈમાં જમીન માં ભેજ ટકે તો જમીન પોચી રહે ને.
એલા ઈ હાટું તો આપડા DSC વાળા આગોતરું આયોજન કરવાનું કે છે. પહેલેથી જો હેતક નું વાવી દીધું હોય તો આવા કટોકટી ના સંજોગોમાં પાણી ના વાંકે ઉભો પાક હુકાવા દેવો પડે.
હવે ઈ જે થાય, પણ પાણી કાંઈ થોડું માથે થી ઉપાડીને ડેમ માંથી લવાય છે બા.
મહેશભાઈ, પાણી માથે ઉપાડીને તો લાવી ના શકાય, પણ પિયત કરીએ ત્યારે ઓછામાં ઓછા પાણીએ વધુ પિયત થાય અને પાક વધારેમાં વધારે પાણીનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરી શકે, એવા ઉપાયો તો કરી શકાય કે નહીં?
બળ્યું તું શું માયા, આ જમીન ને થોડું જીમ કહેવાય છે કે જો આજ પાણી ઊંડું ઉતરવા દેવાનું નથી, અને ઈ જ રીતે છોડને થોડું એમ કહેવાય છે કે જો આટલું જ પાણી છે, હવામાં ઉડાડી મૂકતો નહીં, હવે ગમે એવી ગરમી પડશે તો 5 દિવસ પહેલા પાણી નહીં મળે.
રૂપાબા, એવું તો ના જ કહેવાય, પણ વાતાવરણ ઠંડુ પડ્યા પછી બને તો મોડી સાંજે કે વહેલી સવારે તો પિયત આપી શકાય કે નહીં?
કા એનાથી શું ફેર પડે?
સાંભળો મહેશભાઈ, પેલું તો જમીન ગરમી ઠંડી ની શોષક છે, એટલે બપોરે જો વાતાવરણ 43 ડિગ્રી સેલ્સિયસ ગરમ હોય તો જમીન નું તાપમાન એનાથી 2 ડિગ્રી વધારે, એટલે કે 45 ડિગ્રી સેલ્સિયસ હોય, એટલે ત્યારે જો પિયત કરીએ તો પહેલા તો પાણી ગરમ થઈને પાકના કુમળા મૂળને બાફી નાખે, વળી હવામાં પણ પાણી વધારેમાં વધારે વરાળ થઈને ઉડી જાય, અને ક્યારામાં પાણી આગળ ચાલે જ નહીં, એટલે આપણે ધાર્યું હોય એના કરતા ઓછા વિસ્તારમાં જ પિયત થાય અને બાકીનો પાક તરસ્યો રહી જાય.
સમજી ગયો, સમજી ગયો. અને જો જમીનને ઠંડી પડવા દઈને પિયત દઈએ તો જમીન પાણી ઓછું પીશે અને વધારે જમીનમાં પિયત થશે,
અને રાતે તડકો હશે નહીં, એટલે હંધુય પાણી હવામાં ઉડી જવાના બદલે પાકમાં ખોરાક ભેળું હચવાઈ રહેશે,
એટલે બીજા દિવસે તડકો ચડશે ત્યારે પાકના છોડ એ ગરમીનો સામનો કરવા પૂરેપૂરા તૈયાર હશે. વળી પાણી ઝડપથી આગળ ચાલશે, એટલે આપણે ધાર્યું હોય એટલી જમીનમાં પિયત થઈ શકશે.
સાચી વાત.
અને આમ દર ચોથા કે 5મા દિવસે પાકને ફરી પાણી પહોંચી શકશે.
એ ઉમા ભાભી, મને લાગે છે કે આટલી ગરમીમાં તો કોઈ જીવાત ટકી જ નહીં શકે.
હા, જીવાતની કે રોગની ચિંતા તો લગભગ નહીં રહે, પણ સાથે સાથે કેટલીક સાવચેતી રાખવી પડશે હો, અને સખત તાપનો ઉપયોગ શિયાળુ પાકો તપાવવામાં કરી લેવાનો.
મને તો અમારી ગાયો ભેંસુની ઉપાધિ બહુ થાય છે હો. આ બચારા બોલ જીવ, ઈ થોડા જીમ કહેવાના છે કે અમને ગરમી થાય છે, લૂ વાય છે, ઠંડા પાણી નો છંટકાવ કરો અને પંખો ચાલુ કરો.
પહેલી સાવચેતી પશુને લગતી જ છે રૂપાબા.
સાચી વાત.
ઉનાળામાં તપેલી જુવાર કે બીજો કોઈ પણ લીલો ચારો ભૂલે ચૂકે ઢોરને નહીં ખવડાવવાનો, નહીતર એને મીણો ચડશે કે એને આફરો ચડશે.
અને જો ઈ વખતે ધ્યાન ન દઈ તો હાચે હાચ ઢોર ખોવાનો જ વારો આવે, હું કહો?
હા, એટલે જ તો આપણે કહીએ છીએ કે ચારો પણ કટકે કટકે 2-3 કલાકના અંતરે થોડો થોડો જ આપવાનો, એટલે ઢોર ને આફરો ચડવાની ચિંતા જ નહીં.
અને પાછું શિયાળુ પાકમાં એટલું જ ધ્યાન દેવાનું ને કે ઈને બરોબર તપાવી સાફ કરી એમાં 7-8% જ ભેજ રહેવા દેવાનો અને પછી જ કોથળામાં પેક કરીને ગોદામમાં મૂકવાનો.
બરાબર, એટલે પાકમાં ફૂગ થવાની કે બટાઈ જવાની બીક જ ના રહે.
મને તો આ મોટી બીક શની છે ખબર છે? આ મારા ઢોરાની બાપડા એવા આકળ વિકળ થાય છે કે વાત ના પૂછો.
અતે ઈ તો તરસ્યા થાય એટલે આગા પાછા તો થાય જ કે નહીં.
મહેશભાઈ, ગરમીના કારણે શરીરનું તાપમાન યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવા પશુને ખૂબ પરસેવો વાળવો પડે એટલે એને પણ પાણીની જરૂરિયાતો વધી જ જાય છે. પણ લાલ કહેતા હતા કે વાતાવરણમાં ઓચિંતો ફેરફાર પશુની માનસિક હાલત પણ બગાડે છે. હા, જાનવર બેચેન થઈ જાય છે અને ક્યાંય કશું એને ગમતું જ નથી.
તઈ હું વિચારું કે હમણાંથી મીના કા મારા પર વારે
પાછો મજાકે ચડ્યો હું. સાંભળ, અરે બેચેની તો હું વાત કરું, આ મારી ભૂરી નો ખોરાક છે ને એ ઘટીને અડધો થઈ ગયો છે.
એવું બને રૂપાબા?
હા,
ગરમીના કારણે પશુનો ખોરાક તો ઘટી જાય છે પણ સાથે સાથે ચારામાં પાણીનું પ્રમાણ ઘટવાથી એટલે કે લીલાને બદલે સૂકો ચારો વધારે આવવાથી પશુને એ ખોરાક પચાવવામાં પણ ખૂબ શક્તિ વાપરવી પડે છે.
હું વાત કરો છો ખોરાકને હજમ કરવામાં વળી શક્તિ વપરાય જાય.
હા, અને એ પણ થોડી નહીં, ચારો જો કાપીને ટુકડા કર્યા વિનાનો નાખીએ તો 80% એટલે કે 5-4 ભાગનો ખોરાકના જથ્થાની શક્તિ એ ખોરાક પચાવવામાં જ વપરાય છે.
ભાઈ, એટલે તો હું મારા કાનિયાને અને બીજા હંધાય ઢોરાવાળાને કહેતી જ રહું છું કે સુખના બીજા સાધન પછી લાવજો, પછી ભાવજો. પણ લીલો હુકો ચારો કાપવાનો ઓલ્યો ચાપ કટર આવે છે ને એ લાવી જ રાખજો ઘરમાં. અને હંધો ચારો ઝીણા કટકા કરીને તગારામાં ભરીને જ પછી ઢોરાને ખાવા દેજો.
પણ ઘણા જનાવર તો ગમે એવા ઝીણા કટકા કરીને નીરોને તો એ નથી જ ખાતા, એનું શું કારણ?
મહેશભાઈ, એનું કારણ ઢોરને ગરમીના કારણે અપચો થવો અને કબજિયાત કે બંધકોષ થવો એ હોય છે. વળી આપણે હમણાં વાત કરી એમ લીલો ચારો ઉભો હોય ત્યારે જો એને પાણીની ખેંચ પડી હોય તો એવો ચારો ખવડાવવાથી પશુને પણ આફરો ચડી જાય છે.
પણ ઉમા, આ ઈનો કાંક ઉપાય તો કરવો જોઈએ ને?
એનો સારામાં સારો ઉપાય છે સખત ગરમીના દિવસોમાં પશુને વધુમાં વધુ પાણી આપવું. ખીલા આગળ જો પીવાના પાણીની કાયમી સગવડ ના હોય તો સવાર સાંજ ઠંડા પહોરે પશુને ખીલેથી છોડીને બહાર હવાડામાં કે પછી આપણા બોર કુવાના થાળા સુધી પાણી પીવડાવવા લઈ જવું જોઈએ અને એક દિવસમાં 60-70 લિટર પાણી પીવા દેવું પડે.
હાલો, પાણીનું તો સમજ્યા પણ આ લીલા હુકા ચારાનું માપ કઈ રીતનું રાખવું જોઈએ?
એ મહેશ, એ માપ હું તને કહું. આ મને એકવાર શંકરભાઈએ લખાવ્યું હતું. સાંભળ, આ કોઈ પણ પશુને 8 કિલો લીલા ચારા બરાબર 3 કિલો હુકો ચારો થાય અને એની હામું 1 કિલો ખાણદાણ દઈએ તો એટલી જ શક્તિ મળી રહે.
પણ સામે સૂકો ચારો કે ખાણદાણ આપીએ તો એટલા પ્રમાણમાં પીવાનું પાણી વધારે આપવું પડે છે. વળી લીલો સૂકો ચારો અને ખાણદાણ ક્યારે આપવું જોઈએ એનો પણ સમય અલગ અલગ બતાવેલો છે.
નવું છે, જુદો જુદો ચારો ખવડાવવાને હાટું થઈને એનો ટાઈમ પણ જુદો જુદો.
હા, લીલો ચારો એમાં રહેલા પાણીના વધારે પ્રમાણના કારણે ઝડપથી પચી જાય છે એટલે હંમેશા શિયાળા ઉનાળા અને ચોમાસામાં સવારે જ ખવડાવવાનો. બપોરના સમયે 2-3 વાગે ખાણદાણ આપવાનો અને રાત્રે ઢોરને તદ્દન આરામ કરવાનો હોય ત્યારે પહેલા પાણી પીવડાવ્યા પછી ગમાણમાં સૂકી બાજરી કે જુવારના પોળાનો ભૂક્કો, ડાંગરનું પરાળ, મકાઈનું ભૂસું કે પછી ચારાની ખૂબ અછત હોય તો ઘઉંના છોડનો ભૂક્કો કુંવણ ભરીને મૂકી રાખવાના એટલે પશુ એને થોડું થોડું ખાતું જશે અને રાત્રે બેઠા બેઠા વાઘોળીને પચાવશે.
તોય મને લાગે છે કે એની ખોરાકની રૂચિ વધે. હે, આ ખોરાક ઝટ હજમ થઈ જાય અને ગરમીમાં એ પશુ એની તાકાત જેટલું દૂધ બીજું કાંઈ કર્યા વિના જ દેવાનું ચાલુ રાખે. ઈ હાટું કાંઈક દેશી ઓહળિયા તો દેવા જ પડે કે નહીં?
રૂપાવા, આમ પણ દુધાળા પશુ અને બળદ જેવા મહેનતુ પશુને કે ઉછરી રહેલા નાના પશુને કેટલાક ખનિજ ક્ષારોની, કુદરતી વિટામિનની અને પાચન શક્તિ વધારી ભૂખ ઉગાડે એવી ઔષધિઓની જરૂર પડે છે.
આ અમારી મીના તો હું કહેવાય પેલી કાંઈક ઓલી ચટાડવાની ઈંટ લઈ આવે છે.
હા, એ ખનિજ ક્ષારોની બનાવેલી તૈયાર ઈંટ તો મળે છે. એ ઉપરાંત એના શરીરમાંથી ઓછા થતા કેલ્શિયમની પૂર્તિ માટે દરરોજ પીવડાવવાની દેશી ખનિજ મિનરલ ઔષધિ અને પાચન શક્તિ તથા ભૂખ વધારતી કુદરતી બત્રીસા, વસાણા, રૂચિ બૂસ્ટ જેવી ઔષધિઓ મળે છે. એ આપો એટલે પશુ તાજું માજું જ રહેવાનું છે.
આ મારો જાત અનુભવ કહે છે કે પશુ શાંત રહે તો જ એનું એક ધારું દૂધ જળવાઈ રહેશે.
એનો પહેલો ઉપાય છે પશુને એના નામથી અને પ્રેમથી જ બોલાવવાનો. પછી શક્ય હોય તો ઉનાળામાં એના શરીર પર થોડી થોડી વારે પાણીનો છંટકાવ થાય એવી વ્યવસ્થા કરવાનો. હવે એવી વ્યવસ્થા બજારમાં મળે છે જ. એ ઉપરાંત એનું મન શાંત રહે એ માટે દોડી, જીવંતી, શતાવરી જેવી કુદરતી વનૌષધિઓમાંથી બનાવેલી દવા આપી શકાય. ગરમી અને ભેજવાળા વાતાવરણમાં થતી ઈતરડી જેવી જીવાત પશુને કરડે નહીં, એને ખસ, ગુમડા કે ઢીમચા જેવી ચામડીની બીમારીઓ ના થાય એ માટે શરીરે ઠંડક આપતી દવા આપી શકાય. બપોર વચ્ચે ઠંડા સૂકા વાતાવરણમાં એને રાખી શકાય. બસ આટલું કરીએ એટલે પશુ શાંત જ રહેવાનું છે.
ઉમાબેન, આજ તમને સાંભળનારા ખેડૂત ભાઈઓ બેનો હવે અશાંત થવા માંડ્યા છે.
કેમ?
લે, આ ઉભા થવાનું ટાણું થવા આવ્યું ને તમે હજી મગનું નામ મરી નથી પાડતા, એટલે નથી સવાલ પૂછતા કે નથી વિજેતાના નામ જાહેર કરતા.
એલા, પણ કામની વાત તો કરવી જ પડે કે નહીં? આ સવાલ તો ક્યારના પરેશભાઈએ મોકલાવી દીધો છે.
લો, એમ કરો, તમે બંને સવાલ વાંચી લો અને પછી ઇનામ જીતનારા બે મિત્રોના નામ જાહેર કરો.
તો ભાઈઓને બેનો ધ્યાનથી સાંભળજો, આજનો ઇનામી સવાલ ઈ છે કે ગરમીના દિવસોમાં રોજના કેટલા લીટર પશુને પાણી પાવું જોઈએ?
એલા, સવાલ બરાબર સાંભળો ને, ફરી બોલું છું. આ ગરમીના દાડામાં મોટા ઢોરને રોજના કેટલા લીટર પાણી પાવું પડે?
બસ હવે જાહેર કરો ડ્રોમાં વિજેતા થયેલા 160 માં કાર્યક્રમના ઇનામ વિજેતા મિત્રોના નામ. લો
લો લો,
ઇમા આ વખતે 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે તાલુકો જિલ્લો ભાવનગરના ગામ ભંડારિયાના ભાઈ રાજુભાઈ ભોપાભાઈ પટેલિયા.
અને મજો, 51 રૂપિયાનું પહેલું ઇનામ જીત્યા છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગામ ખાંડેકના કરમસિંહભાઈ માળી. અભિનંદન
મિત્રો તમને બંનેને અને બીજા બધાને ખૂબ 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 ધન્યવાદ, આભાર.
એ આજ રીતે દર ગુરુવારે કામની વાત સાંભળીને ફોન કરતા રહેજો અને ટપાલ લખતા રહેજો. બીજી મૂંઝવણ હોય તોય ખાસ જણાવજો. ઓકે,
હા, આ સરનામું તો મારા જેવી અભણને મોઢે છે. હું લખવાનું છે ખબર છે ને? સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આકાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ એક જ છે, નાનામાં નાના ખેડૂતની ખેતી પોષણક્ષમ અને સમૃદ્ધ બનાવવી. એટલે એમાં અપાતી સલાહનો ખેતીમાં અચૂક ઉપયોગ કરજો. એટલે વિનંતી સાથે અત્યારે કહી દઈએ,
નમસ્તે આવજો.